જુદા જુદા જગ્યાએ દાન હોય દૈત્યોએ એમણે પણ પૂર્વ તૈયારી કરી અને જન્મો લીધા પૃથ્વી ઉપર. પૂર્વે સમુદ્ર મંથન વખતે દેવો અને દાનવોને યુદ્ધ થયું હતું અને બધાને એમ થયું કે નારાયણે દેવતાઓનો પક્ષ રાખી અમૃત પાયું, અમને તારવી દીધા. એટલે વૃત્તિ આસુરી ભાવ તો હતો જ, પણ વિશેષ એને પ્રત્યે ભગવાન પ્રત્યે વેર થયું. ધર્મનો, ગાયોનો, બ્રાહ્મણોનો, સાધુઓનો દ્રોહ કરવા માંડ્યા, યજ્ઞો નાશ પામે એ રીતે કરતા હતા. ફરીને જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ઘણા બધા દેવોની સાથે દાનવો પણ અવતાર લઈને આવ્યા. એમાં લડતી વખતે જે દૈત્યો દાનવો આસુરી વૃત્તિ વાળા હતા અને લડાઈ વખતે જેના મન ભગવાનમાં હતા એનું તો ભગવાને કલ્યાણ કર્યું, પણ લડતી વખતે વેર ભાવ, આસુર ભાવ, ભગવાન વિશે દ્વેષ ભાવ, ભગવાનને વિશે ઘૃણા અને તિરસ્કારના ભાવથી જે મૃત્યુ પામ્યા એની સદગતિ નથી. એ બધાએ ફરીને પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યા ભગવાનને હમાતા તોય, કારણ કે વેર ભાવ રાખીને મેળા ભગવાન પાસે જવાય છે. બે પ્રકારે દ્વંદ્વો છોડવા પડે, આસક્તિ છોડવી પડે અને વેર પણ છોડવા પડે. વેર હોય એ લોઢાની ભેડી અને આસક્તિ એ સોનાની ભેડી. ભેડી તો બે બાંધી દે, બાકી હોનું કહેવાય, લોઢું કહેવાય. એમ ભગવાન સાથે, અર્જુન સાથે, પાંડવો સાથે વેર ભાવ રાખતા રાખતા મરાણા એ બધા ફરીને દૈત્યો દાનવો ફરીને અવતાર ધારણ કર્યા અને ભગવાનની સાથે. જ્યારે ઋષિ મુનિઓને આવી રીતે કહ્યું પ્રભુએ ત્યારે બધા અવતાર લઈને અવનિ ઉપર આવ્યા. કેટલાક રાજા રૂપે થયા આસુરો, કેટલાક ગુરુ રૂપે પણ થયા, કેટલાક સગા સંબંધી રૂપે પણ થયા અને ધાર ધર્મને નામે અધર્મ કરવા માંડ્યા. મંદિરોમાં પાપ કરે, કામનીઓને કુદૃષ્ટિથી નિહાળે, પરસ્ત્રીઓના શોષણ કરે. શિષ્યો જ્યાં હોય ને ત્યાં જાહેરમાં આવા પાપ ન કરે, ગુપ્ત રીતે કરે. આવી રીતે રાજા જ્યારે અધર્મ કરવા માંડ્યા ત્યારે પ્રજા પણ એવી થઈ, યથા રાજા તથા પ્રજા. અનેક પ્રકારના પાપ પૃથ્વી ઉપર વધી ગયા. સુવ્રત મુનિ કહે છે, રાજન, એ સમયમાં ઉત્તર કોશળ દેશમાં ઇટાર નામના નગરમાં સરયુથી ઉત્તર બાજુ જેનું સાવરણી ગોત્ર છે, ભાર્ગવ વૈતહવ્ય અને સાવેતસ આ ત્રણ પ્રવર છે, સામવેદ જેનો છે, કૌથુમી શાખા છે, એવા લક્ષ્મણ શર્મા નામના પવિત્ર બ્રાહ્મણ હતા. એમને ત્યાં વંશીધર નામના દીકરા હતા, એમને ત્યાં કન્હીરામ નામના દીકરા અને એમને ત્યાં બાળ શર્મા નામના દીકરા થયા. એ બાળ શર્મા બ્રાહ્મણ, જીતેન્દ્રી, સત્યવક્તા, યજ્ઞાદિ કરનારા, ધર્મિષ્ઠ, ભગવાનના ભક્ત હતા. એમને ઘરે પતિવ્રતા સ્ત્રી હતી, ભક્તિવાળા, ભાગ્યવતી નામ. પતિને દેવ સમાન માની ઈશ્વરની પૂજા કરતા. આ બંનેને મારે માતા પિતા કરવા એમ ધર્મ પ્રજાપતિએ મનમાં નક્કી કર્યું. અવકાશમાં અનેક પુણ્યાત્માઓ ઘૂમતા હોય છે, પણ પવિત્ર અને યોગ્ય સ્થળ જોઈ અને ત્યાં જન્મ ધારણ કરતા હોય. સારી જમીન હોય તો બિયારણ પાક સારા થાય. બોમ પરખો હેનરા કહા પરખો બેંદ, ભોવીણ ભલાન નીપજે ત્રણ જળ તુરી નરેન્દ. હારા પાક જોતા હોય તો હારી જમીન હોય તો જ થાય. બાળ શર્માના હૃદયમાં પ્રવેશ કરી ભાગ્યવતી દેવીના ઉદરમાં ધર્મદેવ પધાર્યા છે. દસમાસ થયો છે, બધાના મન આનંદિત થયા છે, પણ અસુરોને ચિંતા થઈ, ઉદ્વેગ થવા માંડ્યો. અને એવા સમયે સંવત 1796ના કાર્તિક સુધી એકાદશીને દિવસે બુધવારે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં નંદનવનમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા માંડી, દુદુંબીઓ વાગવા માંડ્યા, શીતળ મંદ અને સુગંધિત પવનો આવ્યા. એ સમયે ધર્મ પ્રજાપતિનો જન્મ થયો છે. દીકરાનો જન્મ થયો જાણે પિતાએ વસ્ત્રે સહિત સ્નાન કર્યા. આકાશમાં પિતામાં બ્રહ્મા આદિક પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ સુંદર વર્ણન કર્યું કે આવ્યા બ્રહ્માને તેના બ્રહ્માણી રે, આવ્યા શિવાને ગિરિજા રાણી રે, ગાય ગાંધર્વને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિ વરા રે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને સુંદર ગાન કર્યા છે. સુવ્રત મુનિ કહે છે, રાજન દિવસે દિવસે ધર્મદેવ મોટા થવા માંડ્યા છે, ઉંમર થવા માંડી છે, ધીમે ધીમે બહેનો એને બોલતા શીખવાડે છે, ચાલતા શીખવાડે છે. નાની ઉંમર હોવા છતાંય એનામાં સહન શક્તિ છે અને મચ્છર માખી કરડે તો પણ એને સહન કરે છે. પુત્રના લક્ષણ પારણામાં નાના છે ને, ત્યાંથી માતા પિતાને સંતોષ આપે છે, હોજા છે, રડતા બહુ નથી, માને રાતે નીંદર કરવા દે છે. એટલે ઘણાય છોકરા એવા હોય ને, રાતે રોયા કરે બસ, અને માં બિચારી જાગે, એને કેટલાય વાના કરે તોય ઓયલો હુવે નહીં, અને દીવ ઉગે ને એટલો ઓયલો તો હુઈ જાય. માં બિચારી દીવ ઉગ્યા પછી કેમ હોય, હજી નાના હોય, 7-8 મહિના થયા, ત્યાંથી માવતરને નીંદર ન કરવા દે, હવે મોટા થઈને શું કરશે, હજી નાના હોય ત્યાં નીંદર ન કરવા દે. લ્યો એવા ઘણા માગણા વાળા પણ આવતા હોય, કારણ કે તો ધર્મદેવ એવા છે, નાનપણથી એ હોજા અને કઈ તોફાન બફાન નહીં. ઘણી વખત ભલે હરિભગત હોય, અમે કઈક હમણાં બે દી પહેલા એક ગામ કહેતા, બધા ગામડે એમ જ હોય, એટલે એની ભેળો 3-4 વર્ષનો છોકરો હતો, એના બાપા એને પરાયણે માથું આમ ન મળે, હાથ ખેંચ્યા તો કોઈ રીતે પગે જ ન લાગે, શેઠો શેઠો આમ ભાગે, એટલું બે ત્રણ જણા આમ ઢળી નામ કરે પાછો ભાગે. હરિભગતના દીકરા તોય પણ બને, અને ક્યાંક ક્યાંક તો આવો જે 2-3 વર્ષના હોય ને, એના પપ્પા કે ન કહેતો, એ પપ્પા પગે લાગે એટલે ફટ દઈને વાંકો વાળે પગે લાગે. લ્યો કાઈ બોલે છે કાલું, જો કાલું રે તે તો લાગે માતાજીને વાલું રે, બાળ ચંદ્ર પેરે આહો નિશારે, વાધે દેવ શર્મા તે હમેશરે. 10મે દિવસે, 12મે દિવસે અથવા 100 દિવસે દીકરાના નામ પાડાતા હોય છે, તો એમના નામ પાડ્યું છે દેવ શર્મા, દેવ જેવા રૂપાળા હોવાથી. અને ધીમે ધીમે સંસ્કારો આપ્યા છે, જનોય આપી છે, અંગે સહિત વેદ ભણ્યા છે, સમાવર્તન સંસ્કાર થયા છે. એ રાજન, જેમ ધર્મદેવનો જન્મ આ બાજુ થયો છે, તે જ રીતે ભક્તિ માતાનો પણ જન્મ થયો છે. મનોરમા નદી છે, મખોડા તીર્થ. તમે ઘણા બધા ભક્તો છપૈયાથી અયોધ્યા ચાલીને ગયા છો, ત્યારે આ તીર્થ રસ્તામાં આવતો હોય છે. એ મખોડા તીર્થ જ્યાં દશરથ મહારાજાએ ખૂબ યજ્ઞો કર્યા છે. મખ એટલે યજ્ઞ, જ્યાં યજ્ઞોને વહન કરે છે એવી ભૂમિ, કહેતા જે ભૂમિમાં ખૂબ યજ્ઞો થયા છે, પુત્ર કામેષ્ટી યજ્ઞો વગેરે. ઉત્તર દિશામાં ચપૈયા નામનું સુંદર ગામ છે, સરોવર વૃક્ષો આદિ છે, અને ત્યાં કૃષ્ણ શર્મા નામના પવિત્ર બ્રાહ્મણ છે. એમને ઘરે ભવાની નામના પત્ની છે. દુર્વાસા ઋષિના શાપને નિમિત્ત બનાવી મૂર્તિ દેવી ત્યાં પ્રગટ થયા છે. સંમત 1798 કાર્તિક સુધી પૂનમને દિવસે અને બુધવારે ચંદ્રોજય જ્યારે આકાશમાં ઉગ્યો છે તે વખતે આકાશમાં શીતળ ચાંદની પથરાણી છે. પૂનમને દિવસે ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું છે. જેમ ચંદ્રમા 18 ભાર વનસ્પતિનું પોષણ કરે છે, ધોળા દૂધ જેવા અંજવાળા કરે છે, અંધારાને દૂર કરી અંજવાળા પાથરે છે, એમ જીવોના હૃદયમાં અજ્ઞાન દૂર કરવા અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવા જાણે ભક્તિ દેવી પ્રગટ થયા છે. અને જેમ ચંદ્ર વનસ્પતિનું પોષણ કરે એમ ભક્તિનું પોષણ કરવા માટે મૂર્તિમાન ભક્તિ દેવી પુત્રી રૂપે પ્રગટ થયા છે. માતા પિતાને ખૂબ આનંદ થયો છે. એના ઘરમાં ધન ધાન્યાદિ ખૂબ ખૂબ વધવા માંડ્યા છે, ખૂબ ખૂબ વધવા માંડ્યા. દીકરી ભાગ્યશાળી, ઘણી વખત દીકરા પણ ભાગ્યશાળી હોય, એ દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, દીકરાની વહુ ઘરમાં આવે અને ઘણી વખત ખૂબ રીધિ સિદ્ધિ સમૃદ્ધિ વધવા માંડે. નહીં તો કોઈ રીતે શેડા ભેળા થતા ન હોય, એને બદલે ભગવાન દયા કરે, લીલા લેલ કરે. ઘણા એક ગામમાંથી બીજે ગામ શિફ્ટ થાય, બીજા શહેરમાં શિફ્ટ થાય, તો પણ ભગવાન એના દયા કરીને વ્યવસ્થા અને સુખરૂપે બધું સારું કરે. એમ થાય કે ભગવાને આપણને એ સારા દિવસો દેખાડ્યા, કે આપણે વ્યવહારે ભગવાનને સુખી કર્યા. દીકરીનો જન્મ થયો, ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા માંડ્યા. એટલે માતા પિતા એમ જાણે આ દીકરી છે ને બહુ ભાગ્યશાળી છો, હા એના જન્મ પછી આપણે સુખ્યા બહુ થયા. અને કદાચ ઘરમાં કંઈક અમંગળ થાય, કોઈ ગુજરી જાય અને દિવસો પાછા પડવા માંડે, પડતી થવા માંડે, દુઃખ ઉપર દુઃખ આપવા માંડે, એટલે એમ બોલે કે એ ભાગ લાવ્યા હતા, એ ભાગ લઈને ગયા, એ ગુજરી ગયા પછી અમારે તો નકરા દુઃખ જ આવ્યા છે. એવું કહેવાતું હોય દિવસે દિવસે ભક્તિ માતા મોટા મીઠા છે થવા. હવે દીકરી મોટી થઈ એટલે બાપને થોડી ચિંતા થઈ કે એમને યોગ્ય જગ્યાએ હું પરણાવું વરાવું. દીકરા કરતા માવતરને દીકરીઓની ચિંતા વધારે હોય. ઘણી વાર એવું બને, મોટો દીકરો 25-27 વર્ષનો થઈ ગયો હોય ને કઈ માનો કે મેળ ન ખાધો, પણ દીકરીઓ પછી હા એને પરણાવી દે, દીકરી હારી રે હારી. એટલે એમ થયું કે દીકરી ડાય છે, ગણિયલ છે, એને સારો સારું ઘર અને સારો વર મળે તો બહુ સારું. એટલે ચારે બાજુ તપાસ કરી અને ગુણિયલ રૂપ ગુણથી ચારિત્ર્ય આદિકથી ચારે બાજુ તપાસ કરતા કરતા એમ થયું કે આ જે ધર્મદેવ છે ને એ બરાબર છે. દીકરી સાસરે ગયા પછી સુખી થાય, સંસ્કાર જાળવી રાખે, એને ધર્મને એમ પાળવામાં આગળતા ન પડે, એ પણ માવતર જોતા હોય અને જોવું જોઈએ. કેવળ સંપત્તિ સારી છે, વૈભવો સારા છે, જરૂરી છે લોક દ્રષ્ટિએ, પણ કદાચ ઓછી સંપત્તિ હોય તો પણ ગુણિયલ દીકરો હોય, સંસ્કારી હોય, ભણેલ હોય, ઘર સજ્જન અને સભ્યતાવાળું હોય, તો ઘણા મા બાપ પોતાની વહાલી દીકરીને પણ ત્યાં પરણાવવાનું કરતા હોય છે. એટલે આવે સુંદર સ્થળ જોઈ અને પરણાવવાની ઈચ્છા કરી છે. દીકરીને મા બાપ બધું જોવે પણ સાથે સાથે આ પણ જુએ, કારણ કે દીકરી છે ને એ તો ખાલી રૂપ જુએ. કન્યા વરયતે રૂપમ, બસ રૂપ જોવે અને જરા હેત થઈ જાય એટલે મનમાં નક્કી કરી અને પરણવાની ઈચ્છા કરે. પણ મા બાપ એટલું જ ન જોવે, માં એવું જોવે કે ત્યાં સુખ સગવડતા પૈસા કેવા છે, બાપ વિદ્યાવાન ભણેલ કેવો છે એ જોવે. સગા સંબંધીઓ કોળી છે અને જાનૈયાઓ લાડવા જોવે. મિષ્ટાનમ ઇતરે જનહા, વાત આગળ ચલાવી છે અને લગ્ન નક્કી થયું છે. ધર્મદેવ એમના પિતા મોટી જાન જોડીને આવ્યા છે, સુંદર વિધિ પ્રમાણે લગ્ન થયા છે, ચાર ફેરાઓ ફરાયા છે, હસ્તગ્રહણ થયા છે. હસ્તગ્રહણ થાય ત્યારે ભૂદેવ દાદા એ મંત્રો એવા બોલતા હોય કે કન્યા વરનો હાથ ઝાલે ત્યારે એવો સંકલ્પ કરે કે મેં જેનો હાથ ઝાલ્યો છે એ જ મારે માટે પુરુષ છે, એ જ મારે માટે પતિ છે. પુરુષ એમ માને કે મેં જેનો હાથ ઝાલ્યો એ જ મારે માટે સ્ત્રી છે. એવી રીતે પ્રતિજ્ઞા થાય એટલે એને હસ્તગ્રહણ કહેવાય. ગામઠી ભાષામાં એને હાથ ઘરણું એવો શબ્દ પ્રયોગ કરતા હોય. બે માણસોનું મન એક થઈ જાય એ લગ્નનો અર્થ છે. હા, મન મળ્યું ના, દિલ મળ્યું ના, પ્રેમ જાયગો ના કદી, સંસારમાં જોડાયા પણ ફેરા ફેરાથી શું થયું. પારેવડા પગ ટૂંકડા અને બેઠન તાબે લાલ, જોડા વાળું તો મળે જો લખિયેલ હોય લલાટ. સારું સુખદાયક શાંતિ આપનારા અરસપરસ ભાર્યા એને કહેવાય કે પતિને સુખથી જે ભરી દે એવી પત્ની મળવી એ પણ કઠણ છે. અને ભાર્યા એટલે પત્નીથી પતિને સુખ ને શાંતિ, અને પતિથી પત્નીને સુખ ને શાંતિ, આવું જ્યાં હોય છે એ કુટુંબ પરિવાર ખૂબ ભાગ્યશાળી કહેવાય આ લોકની દ્રષ્ટિએ. જ્યારે મંત્રો બોલાય ત્યારે જે મંત્ર પાણી ગ્રહણે ભણે છે, પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ, જે મંત્ર પાણી ગ્રહણે ભણે છે, સતી પતિ ના મન બે મળે છે, જે એકને વાત ગમે જણાય તેમાં બીજાનું મન રાજી થાય. એકની ઈચ્છા એ બીજાની ઈચ્છા, પતિ પત્ની બે જ સંબંધથી જોડાય, પણ બે જ નહીં આખો પરિવાર કુટુંબ સગા સંબંધી બધાય જોડાય. એ બે ને સુખ શાંતિ તો બધાય ને સુખ શાંતિ. વિધિ પ્રમાણે લગ્ન થયા છે અને પછી કન્યા ભક્તિદેવીના પિતાએ ધર્મદેવના પિતાને એમ કીધું છે કે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવી, એ અમારી દીકરીને સાચવજો. તો અરસપરસ કીધું, બહુ સારું, અમે સાચવશું તમારી દીકરી, અમારી દીકરી, અમે તો બહુ રાજી થયા છીએ હો, એમ કીધું. દીકરીના બાપે એમ કીધું કે તમે અહીંયા બધા પ્રસંગે જાન લઈને આવ્યા છો, કાંઈ આગતા સ્વાગતામાં ખામી હોય ને તો દર ગુજર કરજો. દીકરાના બાપે એમ કીધું, ના ના, એ તમે તો અમને બહુ હાંચવા હો, હા જોવો ને કેવા અમને હાંચવા, બહુ હાંચવા. ભાઈ આપણે કોકને ઘરે જઈએ ને ત્યારે એની ઘરની સગવડતા જોઈને પણ થોડુંક એને પ્રસન્નતા થાય, એટલે થોડોક વિવેક ખાતર પણ આવું કે અરે તમને તમે બહુ હાંચવા અમને, તમે ના ભાઈ અમે તો બીજું હું હાંચે, ના ના અરે બહુ હાંચવા, બહુ મજા આવી છે બધા બોલાય. એટલે આપણે કોકની ત્યાં જઈએ ને તો એને સંતોષ થાય એવા બે શબ્દો, હાલ ખોટે ખોટા વખાણ માટે નહીં પણ એમ કે બે શબ્દો કહીએ તો એને સંતોષ અને આનંદ થાય. અમે ઘણા કેટલા કારણ કોક મંદિરે કંઈક ગામડામાં જાય, સમજાય, આમ જોઈએ દર્શન કરીને હાલતા થાય ને, એટલે એક ઠેકાણે એક ભાઈએ મને એમ કીધું કે સ્વામી તમે મંદિરે દર્શન કર્યા, પણ અમને મનમાં એમ હતું કે આ મંદિર જોઈને સ્વામી જરીક રાજી થાય અને એવું બોલે કે આ બહુ સરસ મંદિર કર્યું છે, એવી જરાક તમારા આશીર્વાદ મળે એવી મનમાં ઈચ્છા હતી, પણ તમે કાંઈ બોલ્યા નહીં. આજે નો. એટલે વિશ્વામિત્રજી હોતે જયારે ધનુષભંગ વખતે ગયા ને રામ ને ઓલું મંડપ ને બધું હતું, તો મંડપ જોઈને વિશ્વામિત્રજીએ જનક રાજાને કીધું, બહુ સરસ મંડપ ને બધી રચનાઓ કરી છે, બહુ સરસ બધું આયોજન છે હો. એ ખોટા વખાણ નતા, તેમ છતાંય આવું થોડુંક એમ. તારે તમે તો પણ અમને બહુ વાંચવા હો. ના ના, અમે તો બીજું હું વાંચવીએ, પણ અમારી ફરજ છે ને. બહુ સરસ બહુ સરસ, લ્યો અમે તો બહુ રાજી થયા. તમે રાજી થયા છો? તો કે હા. તો કે મારે એક તો તમારી પાસે માગવું છે. તો કે માગો ને. એને હું ખબીત. એટલે એ કે તો તમારો દીકરો અને મારો જમાય એને અહીંયા ઘર જમાય રેવા દો. તરત હજી તો લગ્ન કરીને માય બોખણાઈ ન કીડા હોય. તો કે તમારો દીકરો ને મારો જમાય એને અહીંયા ઘર જમાય તરીકે રેવા દો, રાખો. અરે પણ ભાઈ દેવાય, તમે તો પણ બહુ કર્યો. તો કે આ તો તમે કહેતા હતા ને કે અમે રાજી છીએ અને કંઈ પણ આવવું હોય. અમે તમારે ઘરે આવીએ ને પછી તમે કહો સામે સામે કંઈ સેવા કયો સેવા કયો, આ મકાનનો દસ્તાવેજ લાવો અમારા નામના કરી દો. એ બધી એવું યા કાંઈ દસ્તાવેજ કરવા સારું થોડા કહી શકે. તો તમારો દીકરો ને મારો જમાય એને તમે અહીંયા રાખો, અરે અહીંયા રહેવા દો. દીકરી છે મારે તો અહીંયા મારી ઈચ્છા છે. પિતાએ વેણ આપ્યું હતું એટલે કંઈ બોલી શકાય નહીં, પણ ધીરે ધીરે એમ કહ્યું, સારું જુઓ તમે અશક્ય વસ્તુ માગી છે, તેમ છતાંય મેં તમને કીધું છે એટલે હું તમને હા પાડીશ. ભલે મારો દીકરો ને તમારો જમાય એ અહીંયા રે તો અમે રાજી. બસ સુત તમારો મારો જમાય રે, આપો મુજને રાખું હું આઈ રે, જેમ કાઢી આપે કોઈ પ્રાણ રે, એમ આપ્યા સુતને શું જાણ રે. સુવ્રત મુનિ કે છે પ્રતાપસિંહ રાજન, જ્યારે એમ કીધું ત્યારે હવે દીકરાને ત્યાં મૂકી અને પોતે પોતાને ગામ જવાની ઈચ્છા કરી. મનમાં થયું હવે મારે તો મારે ગામ જવું છે, હવે મારી આ દીકરાની વહુ એને હું બે શબ્દો કહું. એટલે દીકરાની વહુ ભક્તિ દેવી અને દીકરા ધર્મ પ્રજાપતિ દે, બે શબ્દો પિતાએ ઉપદેશના આપ્યા. લગ્ન થઈ ગયા છે, પગે લાગ્યા છે માવતરને. લગ્ન થયા પછી વરઘોડિયા વડીલોને માતા પિતાને પગે લાગે, બંને બંને પક્ષમાં લાગતા હોય. તો જ્યારે વરઘોડિયા પગે લાગે ત્યારે વડીલોએ શું આપવું? ઘરેણા આપે, રૂપિયા આપે, વસ્ત્રો આપે, સાધન સામગ્રી આપે, સુખી હોય તો મકાન પણ દીકરીને આપે, મર્સિડીઝ ગાડીઓ પણ દીકરીને આપે, સુખી હોય તો બાપ. હા, અહીંયા દેશમાં આવ્યો હોય ને પ્લેન હોતી આપે, બહુ સુખી હોય કરોડો અને અબજોપતિ તો આપે. એટલે સારું છે, માવતરને હરખ ઉમળકો દીકરી છે આપે, પણ વરઘોડિયા જ્યારે પગે લાગે ત્યારે વડીલોએ એમને શું આપવું જોઈએ, કાયમી એના જીવનમાં ઉપયોગી થાય એવું આપવું જોઈએ જરૂર. નવદંપતિ પગે લાગે ત્યારે શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત કૃણમમ સુશીલા પાપ ભીરુસ્તમ ભવનિત્યમ પતિવ્રતા. હે ભક્તિ દેવી, જો તમારા લગ્ન થયા, હવે તમારા પિતાએ કહ્યું એમ તમારે અને મારા દીકરાને અહીંયા રહેવાનું થશે, અમે તો અમે જઈશું બાપા, પણ તમે આજથી પતિવ્રતાના ધર્મો પાળજો, પતિની સેવા કરજો. બેટા પતિવ્રતાના ધર્મના મહિમા ખૂબ છે, એનો પ્રતાપ ખૂબ છે, એને પગલે પગલે તીર્થો જન્મે છે. જ્યાં એનો જન્મ થયો હોય, જ્યાં એની કર્મભૂમિ હોય, જ્યાં એનું શરીર પડ્યું હોય, ત્યાં પણ એની દેરીઓ પૂજાતી હોય છે. નાગબાઈનું મંદિર જ્યાં મોણિયા કહેવાય છે, રા માંડલિક ગયા હતા, એ આજે એની દેરી પૂજાય છે, એવા સતી હતા. તો એવા પતિવ્રતા સતી સ્ત્રીઓ એને પગલે પગલે તીર્થો જન્મે છે. બેટા દ્રૌપદી, સતી, સાવિત્રી, સીતાજી એના જેવા તમે પણ પવિત્રતા રાખી અને એવા પતિવ્રતાના ધર્મો પાળજો. જુઓ, સંસારમાં સુખ અથવા દુઃખ ઊભું થાય એનું કારણ સ્ત્રીઓના હાથમાં છે. ઘરમાં આનંદમય વાતાવરણ રાખવું કે ઉદ્વેગવાળું વાતાવરણ રાખવું એ જાજે ભાગે કરીને બહેનોના હાથમાં આવે છે. બસ પછી એ ઘર ગરીબ હોય, મધ્યમ કે શ્રીમંત હોય, હે જ્યાં ઘરમાં જે ઘરમાં દીકરી જાય એ સહનતા રાખે, સમન્વય રાખે. અને જે સહનતા અને સમન્વય રાખે છે એના જીવનમાં જ એ સન્નારી મહાસતી બની શકે છે. ઘરમાં જે કાંઈ મળે એ સાથે બેસીને ખાજો, હે ઘરની આબરૂ વધે એમ રહેજો. કૂવાનું ઢાંકણ પાવઠો, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર, કેતા ઘરની આબરૂ ઢાંકવી વધારવી એ બહેનોના હાથમાં છે. એટલે તો બહેનો ઉંબરાને પગે લાગે, ચાંદલા કરે, વાંકાવાળીના માથે હાથ મૂકે, ઉંબરા દેવને પગે લાગે. ઉંબરા જૂના જમાનામાં હતા, હવે તો નથી, એટલે પગે લાગવા પણ કાંઈ હોતો નથી. પણ ઉંબરાને પગે એટલે ન વાગે, ઉંબરાને પગે લાગી દેવ માનીને મનોમય સંકલ્પ કરે, હે ઉંબરા દેવ, અમે તમને પગે લાગીએ છીએ, અમારા ઘરની વાત આ ઉંબરા બોર્ડ ન જાય, અમારા ઘરમાં ખજીઓ કંકાસ મન દુઃખ કુટુંબ પરિવારમાં ઉંબરા બહાર ન જાય એવી તમે અમારી ઉપર દયા કરજો, એટલે ઉંબરાને પીગે લાગે. અને ભાઈ આપણે કહીને ભાઈ આપણી ઘરની વાત ઘરમાં બહાર જાય તો થોડા હારા લાગી, ફજેત થાય, હેરાન થાય, આબરૂ જાય, ઘણું ઘણું થાય. બહેનો એના હાથમાં બધું છે, આબરૂ વધારવી અને ઘટાડવી. બાપા તમે આજથી એ પ્રમાણે રહેજો, પતિવ્રતાના ધર્મો પાળી. અને જુઓ પોતાના પુત્ર ધર્મદેવને એમ કીધું, બેટા તમે યુવાન થયા છો, વિશેષ તો શું કહું, પણ તમારી પત્ની આ છે ને એને તમે દેવી સમાન માનજો, એ ગૃહલક્ષ્મી છે, એ તમારી ઘરની આબરૂ વધારનારી છે, એમનું ક્યારેય અપમાન કરતા નહીં, એમનો ક્યારેય તિરસ્કાર નહીં કરો, એ તમારા ગૃહ ધર્મ ધર્મ અર્ધાંગીની છે, માટે તમે એવી રીતે રાખજો. બસ એક સિક્કાની બે બાજુ જેવી છે. તમારા પત્ની તમને ધર્મ પાળવામાં મદદરૂપ થશે. બેટા તમે છે ને જુવાન છો, લગ્ન થયા એટલે બીજું તો જાજુ શું કહું, પણ હું બાપ છું ને એટલે મને કહેવાની સજી ઈચ્છા થાય. આપણે જો ભાઈ આપણે છે ને બ્રાહ્મણ છીએ, એટલે બ્રાહ્મણના ષટકર્મો સ્નાન સંધ્યા વંદન ગાયત્રી પૂજન આદિ જે છે ને એ કરજો કાયમ. હા, અને બ્રાહ્મણના ધર્મોને પાળજો. જીવનમાં કઈ દુઃખ આવે, મુશ્કેલી આવે તો ધીરજ રાખજો. ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિ મહારાજનું પૂજન કરજો અને શિવરાત્રિને દિવસે ભગવાન શંકરનું પૂજન કરજો. કાળી ચતુર્દશી આસોવદી 14ને દિવસે હનુમાનજી મહારાજનું પૂજન કરજો. બેટા હનુમાનજી છે ને આપણા કુળદેવ છે, સત્સંગીઓને કોઈ કુળદેવ પૂછે ને તો હનુમાનજી કહેવાય. પોતપોતાના કુળદેવ કદાચ હોય, જ્ઞાતિ પ્રમાણે હશે, પણ ભગવાનના આશ્રિત થયા, સત્સંગી થયા એટલે આપણા કુળદેવ હવે હનુમાનજી મહારાજ, આપણા કુળદેવી લક્ષ્મીદેવી. ઘણાને કુળદેવી માતાજી હોય જે હોય તે, પણ આપણે સત્સંગી થયા એટલે આપણી કુળદેવી લક્ષ્મીદેવી. સત્સંગી જીવનના શિયાળીના શિવરામ વિપ્રને મહારાજે આ બધું કીધું છે ચોથા પ્રકરણમાં. અને આ સંસાર છે ને દુઃખરૂપ છે, કાયમ કોઈને હરખાતી ન હોય. દુઃખ પડે દોય દંપતિ તમે સમીર સુત સંભારજો, કુળદેવ રે આપણા કરશે સંકટમાં સહાયજો. આવી રીતે ઉપદેશ આપી પિતા પોતાને ઘરે પધાર્યા. અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતા છપ્પૈયા મારાય ધર્મ નિયમ પાળે, ભક્તિ કરે, પિતાના ઉપદેશ પ્રમાણે ગ્રહસ્થના ધર્મો બધા જ પાળે છે. ધીમે ધીમે ગામમાં એમની આબરૂ પણ વધવા માંડી, પણ ઘણાને એક ગમ્યું નહીં, એટલે ધીમે ધીમે ધર્મ પ્રજાપતિને હેરાન કરવા માંડ્યા. ખોટી ખોટી આળ્યું નાખો, એની ગાય લઈ જાય, એના વસ્ત્ર ઓલા વાસણો લઈ જાય, અને ઘણા પ્રકારના દુઃખો અને મુશ્કેલીઓ આવવા માંડી. છપૈયા આજે પણ હાવ આવડું જ છે, તેથી કેવડું હશે, નાનું હશે, તો પણ ધર્મદેવને ઘણા ઉપદ્રવો થવા માંડ્યા એટલે કંટાળી ગયા. એક દિવસ મનમાં એમ થયું કે હવે આપણે છે ને તો થોડા દિવસ જાત્રા કરવા વયા જઈએ, એટલે જાત્રા કરવા ગયા. ક્યાં ક્યાં ગયા? તો કે કાશી ગયા, પ્રયાગ, જુદા જુદા સ્થાનોમાં થતા થતા પ્રયાગરાજ આવ્યા છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ નદીઓ ભેળી થાય છે. અને એ પ્રયાગમાં આજ બીજો પ્રયાગ ભેળો થયો છે. વૈષ્ણવાચાર્ય એવા રામાનંદ સ્વામીનો મેળાપ થયો છે, જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે, જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણો છે. એવા સદગુરુના દર્શન થતા ધર્મદેવ પ્રજાપતિને ખૂબ આનંદ થયો. મનમાં થયું આવા સદગુરુની પ્રાપ્તિ થઈ, પાસે બેઠા સત્સંગ કર્યો, ભગવાનને બે વાતો કરી, અને મનમાં થયું કે ભગવાનમાં જોડે એવા આ સાધુ છે, માટે એમને આશ્રય જઈએ અને એમના શરણાગત બન્યા. એમને દીક્ષા આપી ધર્મદેવને પ્રયાગરાજમાં. તમે ભક્તિ કરજો, અને હે ધર્મ પ્રજાપતિ, તમે અહીંથી જ્યારે ઘરે જાઓ ને ત્યારે તમારી પાસે કોઈ મુમુક્ષુ આવે તો એને પણ બે ભગવાનની વાતો કરજો, એને પણ તમે ભગવાનને શરણે લેજો, એમ વાત કરી. સુવ્રત મુનિને પ્રતાપસિંહ રાજાએ પૂછ્યું, આ રામાનંદ સ્વામી કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો? એટલે એમ કીધું કે રામાનંદ સ્વામી આમ તો અયોધ્યાના, આપણે છપૈયા જઈ, અયોધ્યા જઈ, અયોધ્યાના મંદિર પાસે બાજુમાં જ રામાનંદ સ્વામીનું જન્મસ્થાનનું ઘર છે, એક છત્રી છે, ઘણાએ દર્શન કરાવે છે, એ ત્યાં એમનો જન્મ હતો. 1795ના શ્રાવણવદી આઠમને દિવસે વહેલી સવારે દીકરાનો જન્મ થયો. માતા પિતાએ વસ્ત્રે સહિત સ્નાન કર્યા, દિવસે દિવસે મોટા થયા. મોટા થયા પછી એને જનોઈના સંસ્કારો આપ્યા, ભણાવ્યા. વધારે ભણવાને બાને પિતા અને માતાને કહ્યું કે હવે મારે વધારે અભ્યાસ કરવા જવો છે. અરે બેટા, તમે આવડા હાવ નાના, તમે ક્યાં ભણવા જશો? તો કે હું બસ આગળ સંસ્કૃતનો સારો સારો અભ્યાસ કરવા જઈશ. માતાએ ન છૂટકે એને કીધું, સારું બાપા, વહેલા વહેલા ભણી ભણીને આવજો. માનો જીવ, એ દીકરો હોય આજે પણ ભોગ આવશે તે મોકલો હોય ને તો એ માવતર મૂકે નહીં. શહેરમાંથી ગામમાં ગામમાં છાત્રાલયમાં રાખો હોય ને તો એ એમ કહે કે એક વર્ષ છે ને નિહાળમાં ઘરેથી અપડાઉન કરે, એમ કરતાં કરતાં જીવ મળે અને હોરવી જાય પછી હાથે હા. તો એ જમાનામાં માએ ભણવા જવાની રજા આપી, એવા કઠણ કાર્ય કર્યા છે. અને એમ કહેવાય છે, ચાલતા ચાલતા અહીંયા ગોપનાથના આત્માનંદ સ્વામી ગોપાલ જોગીના શિષ્ય હતા, એમનો મેલાપ થયો, એમને એમની પાસે દીક્ષા લીધી અને રામાનંદ સ્વામી નામ પાડ્યું. ભગવાનનું ધ્યાન ધરે, આત્માને ચિંતન કરે, તેજનો પ્રકાશ દેખાવા માંડ્યો. એક દિવસે રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કીધું, ગુરુજી, આપની કૃપાથી મને આત્મા દેખાય છે, પણ આત્મામાં પરમાત્માના દર્શન થતા નથી, કેવળ તેજ દેખાય છે, તેજમાં સાકાર સ્વરૂપના દર્શન થતા નથી, એટલી દયા કરો. આત્માનંદ સ્વામીએ કીધું, જો રામાનંદ વર્ણી, તમને તેજ દેખાય છે ને? તો કે હા, એ તેજ એ જ ભગવાન, બસ ભગવાન તેજ સ્વરૂપ છે. ભગવાનને આકાર ન હોય, આકાર હોય ને તો નાશ પામે, નાશવંત કહેવાય, માટે તમને તેજ દેખાણું એ બસ પૂરું. આમ કીધું ને એટલે રામાનંદ સ્વામીને અતિ દુઃખ લાગ્યું, વેદના થઈ, અને રૂવાડે રૂવાડે આમ પરસેવો વળી ગયો, ટિશ્કા આવી ગયા, પડી ગયા હેઠા, મૂર્છા આવી ગઈ. સાકાર સ્વરૂપને કહેવાને બદલે આ ગુરુ તો નિરાકારવાદી છે. ધીમે રહીને સ્વસ્થ થયા, આંસુ લૂછી, ગુરુ તો ઊભા હતા, આંસુ લૂછી ધીરે રહીને વંદન કરી અને સીધા ચાલવા જ મળ્યા. બે પગલા ચાર પગલા આગળ ચાલ્યા એટલે ગુરુએ પૂછ્યું, હે રામાનંદ, કહી બાજુ? ક્યાં આયલો? તો કે બસ ગુરુજી, હવે હું આગળ જઈશ, મને જે સાકાર સ્વરૂપનું વર્ણન કરે, સાકાર સ્વરૂપે આ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવે, હું ત્યાં જઈશ. એલા અહીંયા નહીં? તો કે નહીં. રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો. એમની પાસે આવ્યા હતા પણ નિરાકારવાદી હોવાથી ત્યાગ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ કડી લખી, કેવળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે, તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કાવે ત્યાગીને લોભ ન ટાળે રે, ગુરુ શિષ્ય ને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે વર્તાવે અજાણ રે, જ્ઞાની ખંડે પ્રભુ નો આકાર રે, હષટ ખળ ને ધિકાર રે, એ હષટ ખળ નર જે હરે, તજેવા મુમુક્ષુ જને તે હરે. શ્રીરંગ ક્ષેત્રમાં ગયા રામાનંદ સ્વામી. હવે રામાનુજાચાર્યને ગુરુ માની દિવ્ય દેહ ધારણ કરનારાને અને પ્રપન્નામૃત ગ્રંથનો અભ્યાસ કરે, વૈષ્ણવનો સત્સંગ કરે, ભગવાનનું ધ્યાન ધરે છે, એવામાં રામાનુજાચાર્યજી દિવ્ય સ્વરૂપે દર્શન દીધા છે અને દીક્ષા દીધી સ્વપ્નમાં. ગુરુતો પણ તિલક કર્યા, કંઠી પહેરાવી, જનોય આપી, જેમ દીક્ષા દી હતી, બે મંત્રો આપ્યા. અને રામાનંદ સ્વામીને રામાનુજાચાર્યએ કીધું, જ્યાં ઉપદ્રવ ન હોય ત્યાં રહીજો અને ભજન કરજો. અદૃશ્ય થયા, આંખ ઉકળી ગઈ. અને આંખ ઉકળીને જ્યાં જોયું ને, ત્યાં તો તિલક ને બધું દેખ્યું. અરે, સ્વપ્નમાં મને દેખાણું તો હાંસું છું ભાઈ, સ્વપ્નમાં દેખીએ થોડું હાંસું હોય, સ્વપ્નમાં તો ઘણી વાર હોય ને હું જોતા હોય, હા, એવું બધું થોડું હોય. એટલે આ તો સ્વપ્નમાં તો ને, અને આ તો તિલક ને બધું. મારા મોટા ભાઈ ગો, કે મને રામાનુજાચાર્ય સ્વપ્નમાં દીક્ષા આપી. જો દેહ દિવ્ય દેહ હતો, એમને ગુરુ કર્યા. અને એમ કહેવાય છે કે ત્યાં ભજન કરતા કરતા આગળ વધ્યા છે, મંદિરોમાં વિચરણ કરે છે. અને એક જગ્યાએ પ્રશ્નો જ્યારે પૂછે છે, એની આબરૂ વધવા માંડી, ત્યારે કોક કોક એનામાંથી ન્યા રહેનારા હોય ને, સાધુ સંતોક જે ભજન કરનારા, ભજન કરનાર જ હોય ને, બીજું કોણ હોય, એને એક માથે ખીજાણા, હય હોસ્તાર કાંઈ નથી, મારે હું ક્યાં કઈ બોલું છું. તો બધા માણસો બહુ તારી પણ આવે છે ને, એ તો આવતા છે, એવું અહીં નહીં હાલે, તો હાલતા થાવ. કહ્યું આવ્યો આ, કહ્યું આજે કાલ ન તું આવ્યો રે, અહીં આવીને તું ઘણું ફાયવો રે, સર્વે લોકને લીધા તે વાળી રે, એવા રાકશું અમને ભાળી રે, માટે જીવાનો ખપ હોય તારે રે, ભાગી જાય છે હમજીને હવારે રે. રાઈટ, તારી દિવસ અમારો. રામાનંદ સ્વામી ને જો અહીંયા રહી અને ઉપાધિ થાય ભાગો અને હાલો ને. રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા, વૃંદાવનમાં ગયા, ભગવાન શ્રી કૃષ્ણ દર્શન કરે, ભજન કરે, એમાં શ્રી કૃષ્ણ ભગવાને દિવ્ય રૂપે દર્શન દીધા. અને કીધું આજથી તમે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરો. એને જ્ઞાન થયું કે હું ઉદ્ધવજી છું. ભગવાન અદૃશ્ય થયા. અને એવારાનંદ સ્વામી વિચરણ કરતા કરતા પ્રયાગમાં પધાર્યા છે અને ત્યાં ધર્મદેવનો મેળાપ થયો છે. એમને દીક્ષા આપી. હવે રામાનંદ સ્વામી પૃથ્વી ઉપર વિચરણ કરવા માંડ્યા. ધર્મદેવ ઘરે આવ્યા. ઘરે આવ્યા એટલે ઘણાને વાતો કરે, ધર્મ નિયમ પાળવાની, લોકો આવવા માંડ્યા પાસે. તેમ છતાં આવે ધર્મદેવને પાછા ઘણા હેરાન હોતી કરે, માણસો એની પાસે આવે અને ઘણા તો મહેમાન થઈને આવે, બે ત્રણ જણા ખાઈ અને પૂરું કરીને વયા જાય, ત્યાં બીજા બે પાંચ જણા આવે, વળી અને રાંધે ખવડાવે, તો કોક કોક ખાઈને વાસણો લેતા જાય. એવા મહેમાન અસુરોના વેશમાં આવી ધર્મદેવને હેરાન કરવા માંડ્યા. ગાય હોય તો લઈ જાય, કોદડા ઉપાડી જાય, તમારે તો અહીંયા ઘણા છે, હું છે એમ કરીને બધું લેવા માંડ્યા. ધીમે ધીમે ઘરમાં કાંઈ ઘર વખરી ન રહે. એ કઈ કઈક તો ભક્તિ માતા પાણી પીને જી કાઢે. મનમાં એક દી અતિ ઉદાસ થઈ રડવા માંડ્યા. પતિદેવને કીધું, જો તો ખરા, એ કોઈ મરતો હોય તો તમે એને મર એમ કયો નહીં, અને તમારે આપણે એટલા બધા દુઃખ, ઘરમાં કઈ ખાવાય નથી રહ્યું. હે, તમે બધા ઉપાય જાણો છો, તમે બધાને આશીર્વાદ દઈને કેટલાયના હારા થાય એમ કરો છો, સુખ્યા થાય એમ કરો છો. બ્રાહ્મણ હતા વળી જો જોતા છે કે ખબર જ નહીં, પણ બધા સુખી થાય એવું કરો છો ને, આપણા ઘરમાં ખાવાય નથી. આ વેદના કોને કહેવાની? નથી ઘરમાં પદાર્થ એવું રે, હું તો તમને સાવડે સેવું રે, મારી હોશિયારી માના માયા રે, તમને સેવી શકી નહીં કાયા રે. અમે સ્ત્રીઓ છીએ, અમને સેજે એટલું તો થાય કે ઘરમાં કંઈક સારી વસ્તુ બનાવી ધણીને ખવડાવી. થાકા પકા એવા હોય તો જરીક સારું બનાવી એ નિરાયતે ખાય એમ કરી, પણ હવે ઘરમાં કાંઈ નથી, હું શું રાંધો? બોલતા બોલતા રડવાનું. ધર્મદેવે કીધું, દેવી તમે રડોમાં, આ આપણને એકને દુઃખ આવ્યા એવું નથી, પૂર્વે પણ અનેકને દુઃખો આવ્યા છે. કોઈને ક્યાં કોઈ મીકા છે? નળ રાજા કેટલા દુઃખી થયા, પાંડવો કેટલા દુઃખી થયા, એક એકના દાખલા દેવા માંડ્યા ને. એટલે ભક્તિ માતા કે એ બધા જ્ઞાનની અટાણે જરૂર નથી, દાણાની જરૂર છે. કઈ દાણા ઘરમાં નથી, એ તો કઈ કરવો તો હું કરશું, એ તો કહું છું હું કરશું. મને એક યાદ આવી ગયું, હું આપણા લગ્ન થયા ને, તે મારા પિતાએ મને એમ કીધું હતું કે દુઃખ પડે દોય દંપતિ, તમે સમીર સુત સંભારજો, કુળ દેવાએ આપણા કરશે સંકટમાં સહાયજો. બાપા, જીવનમાં કઈ દુઃખ પડે તો હનુમાનજી મહારાજ આપણા કુળદેવ છે, એને યાદ કરજો, પૂજન કરજો, વળી તમારા દુઃખ દૂર થશે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના સેવક છે, અને હનુમાનજીનું પૂજન કરવાથી અન્યાશય થતો નથી. ભગવાન શ્રી રામે એમ કીધું, હનુમાનજીનું પૂજન કરે ને એ મારું જ પૂજન થયું એમ હું માને છે. સાધુ સંતોનું પૂજન કરો, તમે તમે કેટલો સંતોષ માનો છો? આપણે તેને ભગવાનનું જ પૂજન કર્યું, સાધુને જમાડો તો તમે કેટલો આનંદ માનો છો કે આપણે ઘરે આ સાધુજીમાં એ ભગવાનજીમાં, આપણે સાધુને જમાડ્યા, આપણે ભગવાનને જમાડ્યા. કેમ? તો કે ભગવાનના દાસ છે, ભગવાનના સાધુ છે, ભગવાનના ભગત છે. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના ભક્ત હોવાથી એમનું કોઈ પૂજન કરે, વંદન કરે તો પ્રભુ પ્રસન્ન થાય છે. અયોધ્યા આવી હનુમાનજી મહારાજનું પૂજન કર્યું, સ્તુતિ કરી, જે આપણે અષ્ટક બોલીએ છીએ, નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ, એ અષ્ટક સત્સંગ જીવનમાં છે. અને નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે રામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય, એ 16 શ્લોકનો અષ્ટક છે. કે તમે ભરતજીને તમે દુઃખથી મુક્ત કર્યા, સીતાજીનું રક્ષણ કર્યું, લંકા નગરીનો નાશ કર્યો, વગેરે એવી સ્તુતિ પ્રાર્થનાનું અષ્ટક છે. પહેલા શ્લોકનો પહેલો અક્ષર, બીજા શ્લોકનો બીજો અક્ષર, ત્રીજા શ્લોકનો ત્રીજો અક્ષર, ચોથા શ્લોકનો ચોથો અક્ષર, એમ લેતા લેતા મંત્ર બનો ઓમ નમો ભગવતે, ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્ર એ અષ્ટકમાંથી પ્રગટ થયો છે. હનુમાનજીની પ્રાર્થના કરી અને હનુમાનજી એમ કીધું કે તમે છે ને વૃંદાવનમાં જાઓ, વૃંદાવનમાં હતી તમારા જેવા ઋષિઓ અનેક દુઃખી થાય છે અને તમને ત્યાં ભેળા થશે. ચાલતા ચાલતા વૃંદાવન આવ્યા છે, એકબીજા ઋષિઓની ઓળખાણ થઈ છે, એકબીજા ઋષિઓ એકબીજાને આશ્વાસન આપ્યા છે કે અમને ખૂબ જ પીડા છે, બધા હેરાન કરે છે. તો બધાએ કીધું આપણે શું કરશું? તો બધાએ નક્કી કર્યું આપણે ભગવાનની પ્રાર્થના કરી, બસ નિર્બલ કે બલરામ સુનેરી મૈને, નિર્બલ કે બલરામ, આપણી પાસે કાંઈ નથી, અપબલ તપબલ ઓર બાહુબલ, ચોથો હે બલધામ, સુર કિશોર કૃપાતે સબબલ, હારે કો હરિ નામ. આપણે બીજું શું કરીએ, આપણે ભગવાનનું નામ લઈ જપ કરીએ, અને કોઈએ જુદા જુદા પાઠ કરવાના શરૂઆત કરી છે, જુદી જુદી રીતે પાઠો કરે છે. અને એમ કહેવાય છે કે ભક્તિ માતાએ હરાસ પંચાધ્યાયીના પાઠ કર્યા છે, કોઈ ગીતાજીના પાઠ કરે, કોઈ ભાગવતજીના, કોઈ વાસુદેવ માયતમના, કોઈ વિષ્ણુ સહસ્રના. ભક્તિ માતા રાસ પંચાધ્યાયીના પાઠ કરે, કોઈ ગીત ગોવિંદના પાઠ કરે છે. આ જપાત્મક યજ્ઞ કરે છે, જપ યજ્ઞ. અને ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાને કીધું, હે ઋષિઓ, તમારા દુઃખને હું જાણું છું, તમારા દુઃખને દૂર કરવા માટે હું ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થઈશ. બધાને આનંદ થયો, ભગવાન અદૃશ્ય થયા, પારણા કર્યા, ઋષિમુનિઓ પૃથ્વી ઉપર વિચરણ કરવા માંડ્યા. ધર્મદેવ અને ભક્તિ માતા ત્યાંથી નીકળી ચાલતા થયા છે. ચાલતા ચાલતા નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. રાતનું ટાણું થયું, અંધારું થઈ ગયું, રસ્તા કંઈ દેખાય નહીં. એમાં એક ઝાડવા હેઠે બેઠા હતા, એક સાધુ જેવા દેખાણા, કપડા પહેરેલા, માથે મુંડન, ખાડો પડી ગયેલો, અને કાળે કાળું શરીર, દુઃખ, મુશ્કેલી, રાતનું ટાણું. સાધુના દર્શન થયા ને એટલે એને થયું કે આ મુશ્કેલી છે, અને આપણને સાધુના દર્શન થયા, સાધુને પગે લાગી, કંઈક સાધુ આશીર્વાદ દે, આપણને દુઃખ દૂર થાય, એટલે નમસ્કાર વંદન કર્યા. નમસ્કાર, જય નારાયણ. કોણ તમે? અમે, હું ધર્મદેવ છું, આ મારા પત્ની છે. ક્યાં ના? આમ રહેવું ક્યાં તમારે? તો કે અમે અયોધ્યા પાસે છપૈયાના વતની છે. હા, તે આમ ક્યાં ગયા હતા? અમને તમને ત્યાં બહુ દુઃખો આવ્યા, મુશ્કેલી, અમને બધા બહુ લોકો હેરાન કરતા હતા, એટલે અમે પછી અયોધ્યા ગયા. ત્યાં હનુમાનજીને કહેવાથી અમે વૃંદાવન ગયા. વૃંદાવન? ત્યાં શું કર્યું? તો કે વૃંદાવનમાં અમે ભગવાનની સ્તુતિ કરી અને પ્રાર્થના કરી. તે અમને છે ને મહારાજ, હે હે, અમને શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા. એ તો બિચારા હરખથી કહેવા માંડ્યા, અમને શ્રી કૃષ્ણ ભગવાનને દર્શન દીધા. તમને દર્શન દીધા? તો કે હા. તે શું કીધું? અમને એમ કીધું કે તમે મારા ભક્ત છો, તમે મારા છો, એટલે તમને બધા અસુરો હેરાન કરે છે, પણ હું તમારે ત્યાં પ્રગટ થઈશ અને એ બધાનો નાશ કરીશ. એટલે ઓલો તો એકદમ ખીજાઈ ગયો. આમ વૃંદાવન ગયા, દર્શન થયા ને એમ કહેતા હતા ને, ત્યાં તો આમ 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 હસડ, આમ ત્રાહા થઈ ગયા હતા. હે? તો કે હા. તો એ બિચારા ધર્મ પિતા તો ભોળા તો કહેવા જ મીના ને, આપણે કોઈને આગળ વાત કરીને આમ કરે ત્યાં બંધ થઈ જઈએ ને આપણે, કે આવડાને ગમતું નથી. તો બિચારા ધર્મ પિતા તો ભોળા ભાવે કહેવા મીના, એટલે કે અરે તમને વૃંદાવનમાં કૃષ્ણે દર્શન દઈને કીધું છે હું તમારે ત્યાં પ્રગટ થઈશ, પણ એ કૃષ્ણને હું ઓળખું છું, તમે મને ઓળખો? હું અશ્વત્થામાં મારો વાલો મિત્ર દુર્યોધનને મરાવનાર કૃષ્ણ, હું તમને શાપ દઉં છું કે જાઓ, એ કૃષ્ણ તમારે ત્યાં અવતાર લે છે, પણ હથિયાર હાથમાં નહીં લે, અને છતાંય જો મારા શાપને મિથ્યા કરીને હથિયાર લેશે તો એ શત્રુને નહીં જીતે, જાઓ. એમ કહીને તો હોય ગયો. હાલ બિચારા ધર્મ પિતા ને ભક્તિ માતા તો રડવા મીડ્યા, અરર આવડા ને ક્યાં કીધું પાપ ને, ન કીધું તો સારું હતું, પણ હવે તો થઈ ગયું થઈ ગયું. બેઠા રહ્યા, બહુ રોયા, અને પછી કીધું અરે આપણને માંડ હક થાય એવા દી આવ્યા હતા, ત્યાં ક્યાં મળ્યો આવડો, આ આપણને એમ કે સાધુ છે, પણ હવે શું કરીએ? હે હનુમાનજી મહારાજ, અમારા દુઃખ દૂર કરો. ગણપતિ બાપા, અમે તમને લાડવા ધરાવશું, શનિવારે નાળિયેર વધેરશું, કંઈક અમારે નકરા દુઃખ આવતા જાય છે, કંઈક હવે હવે તો હમ જોવો, એમ કરીને કંઈક પ્રાર્થના કરીએ છીએ. ત્યાં તો હનુમાનજી પ્રગટ થયા. હું મૂંઝાણા? તો કે તો શું કરીએ, ન મૂંઝાય. આમાં આ કેટલાય દીધ્યા તપ કર્યા ને ઓયલો આવીને આખો કિલ્લો જણે કાંકરી મારીને કિલ્લો પાડી નાખે એવું કર્યું. તમે ઉદાસ થાવમાં, તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે પછી છે ને બીક રાખો છો, જાઓ તમે તારે મજા કરો. તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે અને તમારા દુઃખ બધા દૂર કરશે. આવી રીતે હનુમાનજીએ આશ્વાસન આપ્યા, ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા આવ્યા, અને જ્યારથી છપૈયા આવ્યા ને ત્યારથી જે અત્યાર સુધી બધા હેરાન કરતા ને એ બધા એની પાસે આવવા માંડ્યા અને એમ કહેવા માંડ્યા, ધર્મદેવ આપ તો પ્રવાસ મેં યાત્રા મેં ગયે થે? તો કે હા હમ યાત્રા મેં ગયે થે, બહુત દર્શન કે બહુત આપકી કૃપા સે હમે દર્શન હોય. ધર્મદેવ કે તમારા બધાના કૃપાથી અમારે યાત્રા થઈ, બહાર ન પડાવ તો ક્યાંથી થાત? એટલે ધર્મદેવ આવી રીતે એને વાતો કરી અને જ્યારથી ભગવાનના દર્શન થયા ને ત્યારથી આવડા બધા શત્રુ હતા તે જ મિત્ર થયા રે, દુઃખ દારિદ્ર સરવે ગયા રે. સુવ્રત મુનિ કહે છે, રાજન આ બાજુ ભક્તિ માતાના ઉદરમાં પ્રભુ પધાર્યા છે. રાજકીય વાતાવરણ એ સમયે 1800 અંગ્રેજ સત્તાનો પાયો નખાઈ ગયો હતો અને મરાઠી સત્તા અસ્ત થવામાં તૈયારી હતી. પંજાબમાં શીખ સત્તાના સ્થાપક રણજીતસિંહજી મહારાજ હજી પારણામાં ઝૂલી રહ્યા હતા. કોઈ કોઈનું ધણી નહોતું, સત્તા અને સીમાડાઓ વધારે રહ્યા હતા અને અનેક આજુબાજુના રાજ્યો ગુજરાતનું લીલું ધન લૂંટી રહ્યા હતા. પ્લાસીના યુદ્ધ પછી બંગાળ બાજુ અંગ્રેજોએ જમાવટ કરી હતી. ભારતમાં કોઈ કોઈને ધણી ધોરું નહોતું, ગામડાઓ ભાંગતા લૂંટતા. એ થોડા દિવસ આ ગામ ચડાઈ કરીને એ પડાવી લે, વળી બીજા ચડાઈ કરે, ખેડૂતોના કઢામડા થઈ જતા, મારી નાખતા, ધન માલ લૂંટી લેતા, હળગાવી નાખતા, કોઈ રક્ષક જેવું હતું નહીં. સામાજિક સ્થિતિ પણ એવી હતી, બાળ લગ્નો થતા, વૃદ્ધ લગ્નો થતા, બહુપત્નીના રિવાજો હતા, દીકરીઓને ભારરૂપ ગણી અને દૂધમાં માથું બોળી અને મારી નાખતા, શિક્ષણ બહુ હતું નહીં, દોરા ડાકલા ટીપણા બધાય ખૂબ વધી ગયા હતા, જંત્ર મંત્ર આદિક કામણ ટુમાંડ અને અંધશ્રદ્ધાઓ ખૂબ જ વધી ગઈ હતી. ધાર્મિક ક્ષેત્રે પણ સદાચાર અને સત્ય ભૂલાઈ ગયા હતા, નીતિને નેવે મુકાઈ ગઈ હતી, દંભ અને દુરાચાર વધી ગયા હતા, અનીતિને અનાચાર વિધા હતા. જીવનમાં સંયમને બદલે સ્વચ્છંદીપણું વધી ગયું હતું. કહેવાતા વિદ્વાનો પણ વૈભવ અને વિલાસી બન્યા હતા. સત્શાસ્ત્રોના અર્થો અવળા કિરાતા, ધર્મગુરુઓ ધર્મના આચરણ મૂકી અધર્મના આચરણ કરતા હતા, શિષ્યોને વૃત્તિઓને શ્રદ્ધાનું શોષણ કરતા હતા. આવી રીતે કોઈ કોઈના ધર્મ માનતા. એ વખતે સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન માતાના ઉદરમાં પધાર્યા છે, માતા પણ સંયમ નિયમ આદિક રાખી રહ્યા છે, પેટમાં ગર્ભ છે, માતા ખૂબ નિયમ ધર્મ રાખે છે, બાળકોનો ઉછેર માતાના પેટમાંથી પણ થતો હોય છે, શીતળ મંદ અને સુગંધિત પવનો વાય છે, કોયલો ટહુકાઓ કરે છે, ગાયો હંબા હંબા કરે છે, પુષ્પો વનરાજીથી ભરચક લચકી રહી છે, મુનિઓના મન આનંદિત થયા છે, શુભ શુકનો અનેક પ્રકારના થાય છે, પાપીઓને અમંગળ થાય છે, ચૈત્ર સુધી 9મીનો પવિત્ર દિવસ આવ્યો છે અને આ સરયુ નદીમાં 2 કાંઠે આમ પાણી હિલોળા લેતા લેતા હિલા જાય છે. સરિયોમાં 2 કાંઠે પાણી હિલોળા છીડા છે અને જાણે ભગવાન મારે મારે કાંઠે પધારવાના છે, ખૂબ આનંદિત થઈ છે. ચેતર સુધી નવમીનો દિવસ આવ્યો છે, બપોર થયો, રોંઢો થયો, સાંજનો સમય થયો, સંધ્યા સાંજ ને સૂરજ આથમવાનું ટાણું થયું છે અને સાયંકાળની સંધ્યા આકાશમાં ખીલી છે. સાંજનો સમય થયો, ચૈતર સુધી નવમીનો દિવસ, રાત્રિના 10 વાગવાનો સમય થવાયો છે. આકાશમાં પિતામહ બ્રહ્માજી, શંકર ભગવાન, પિતૃઓ, ઋષિઓ, મનવો, સિદ્ધો, ચારણો, ગાંધર્વો, અપ્સરાઓ આદિ દર્શને આવ્યા છે અને દેવતાઓ આકાશમાં ઢોલ, નગારા, દુદુંબી, મૃદંગ, ઝાંઝ, શરણાઈ, શંખ, મંજીરા, સતાર, સરોદા, સાળંગી, ભેળ, ભૂંગળ, વાંસળી, દુક્કડ, ઘૂઘરા, ઝાલર, ત્રાંસા, ખંજરી, પડકમ, ગા વા ને ગહરકા ત્રણેય પ્રકારના આકાશમાં ધમાધમ ધમાધમ વાજિત્રો વગાડવા માંડ્યા છે. દેવતાઓ માતા સુતિકા ગ્રહમાં સુતા છે. એ વખતે શરીરમાંથી દિવ્ય અને શીતળ શાંત તેજ પ્રગટ થયું છે. એ તેજથી ચારે દિશાઓ ભરાઈ ગઈ છે. એટલું બધું તેજ છે કે દેવતાઓ દર્શને આવ્યા છે, એમની આંખો પણ અંધાઈ ગઈ છે. દેવતાઓએ ભગવાનના તેજને પ્રાર્થના કરી છે, નમસ્તે જસ્તેજ પરમ મહસે સ્પૃષ્ટ તમસે. હે ભગવાનના આવા દિવ્ય તેજ, હે પ્રભુ, આપ આપના તેજનો સંકેલો કરી અને અમને દેવતાઓને દર્શન થાય એવી કૃપા કરો. ભગવાન, તમે અનંત કોટી બ્રહ્માંડોના આધાર છો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે, ધર્મદેવે પણ ભગવાનની સ્તુતિ કરી છે. હે ભગવાન, તમે મારે ત્યાં પ્રગટ થવાના છો, અમે તો બીજી શું સ્તુતિ કરીએ. ધર્મનું સ્થાપન કરવા, અધર્મનો નાશ કરવા, ભક્તોનું રક્ષણ કરવા, માતા પિતાને સુખ આપવા માંડે, સર્વ જીવોને હિત કરવા માટે એવા ભગવાને દેવતાઓના સ્તુતિને સાંભળી પોતાના દિવ્ય તેજનો સંકેલો કરી પિતાંબરો ધારણ કર્યા છે. મસ્તક પર મોર મુકટ ધારણ કર્યો છે, બંસી હાથમાં છે, સદા સાકાર દ્વિભુજ મૂર્તિ એવા ભગવાન માતા પિતા અને દેવતાઓને દર્શન થાય એ રીતે ભગવાન માતાની આગળ પ્રગટ થયા છે. ભગવાન માતાની પ્રાર્થના સાંભળે દિવ્ય સ્વરૂપના સંકેલા કરી અને ભગવાન પ્રગટ થયા છે. તેજો મયતનો ગુપ્ત કિયા સ્તવન સુનિ તત્કાલ પ્રેમવતી કે ગોદ મે બને રૂપ તનુ બાલ. બોલો ઘનશ્યામ મહારાજની જય. ધર્મદેવને આંગણે પ્રભુનું પ્રાગટ્ય થતા ગામમાંથી બધા ભેળા થયા છે. કેસરિયા જળના છંટકાવ કરે છે, માખણ મિશ્રી ઉડાડે છે અને ધર્મદેવને આંગણે બધા જ નાચતા ગાજતા પ્રભુને વધાવતા વધાવતા બોલવા માંડ્યા છે.
કરા